23મી પુત્રી ચંદ્રવદની કહે છે, ગોટકાની વાર્તા. 23મે દિવસે ભોજ રાજા મુહૂર્ત જોઈ જેવા સિંહાસન ઉપર બેસવા જાય છે ત્યાં પુત્રી ચંદ્રવદની એ તેમને સિંહાસન ઉપર બેસવા જતા અટકાવી બોલી, ઊભા રહો રાજન, આ સિંહાસન ઉપર તે જ બેસી શકે કે જેણે વિક્રમ રાજા જેવા પરાક્રમો કર્યા હોય. આમ કહી તેણે વિક્રમ રાજાના પરાક્રમ અને પરોપકારની નવી વાર્તા કહેવી શરૂ કરી. એક દિવસ વિક્રમ રાજા અંધાર પછોડો ઓઢી રાત્રિના સમયે નગર ચર્ચા સાંભળવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા પ્રધાનના આવાસ આગળ આવ્યા. તેમણે જોયું કે પ્રધાનની 16 વર્ષની પુત્રી સોરે શણગાર સજીને છાની માની ઘરમાંથી નીકળી બહાર ચાલવા લાગી. અંધારી રાતે પ્રધાન પુત્રીને બહાર જતી જોઈ રાજા અચરજ પામ્યા. તેઓ પ્રધાન પુત્રી ક્યાં જાય છે તે જોવા માટે અદૃશ્ય સ્વરૂપે તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પ્રધાન પુત્રી સીધી નગરશેઠની હવેલીએ ગઈ અને બંધ બારણા પર 7 ટકોરા માર્યા એટલે બારણું ખુલ્યું અને બારણા વચ્ચે નગરશેઠનો પુત્ર ઊભેલો દેખાયો. પ્રધાન પુત્રી બોલી, આપણા કોલ મુજબ હું આવી પહોંચી છું. નગરશેઠના દીકરાએ કહ્યું, આવી તો ભલે આવી, તારા પ્રેમનું પારખું થઈ ગયું, હવે તું પાછી જા. પ્રધાન પુત્રી બોલી, હું જઈશ, પણ સવાર પડતા અત્યારે તો હું અહીં રાત રહેવા આવી છું. નગરશેઠના દીકરાએ કહ્યું, ના એ નહીં બને, લગ્ન પહેલાં આપણાથી સાથે ન રહેવાય. આ રાજ્ય નીતિમાન વિક્રમ રાજાનું છે, જો તેમને આ વાતની ખબર પડી જાય તો બંનેને ફાંસીએ ચડાવી દે. પ્રધાન પુત્રી ગુસ્સામાં બોલી, એ વિક્રમ રાજાથી શું ડરવાનું, હું તો તેમની સહેજ પણ પરવા કરતી નથી. જો હું ઈચ્છું છું તો ઘડીના 6ઠા ભાગમાં રાજાનું મસ્તક કાપી તારી સામે હાજર કરું. ઓહો હો, રાજાનું મસ્તક ઉતારવાની તારામાં હિંમત છે? જા, મસ્તક લઈને જ મારી પાસે આવજે, નગરશેઠના દીકરાએ કહ્યું. સારું, કંઈ પગ પછાડતી પ્રધાન પુત્રી ત્યાંથી ચાલતી થઈ. અદૃશ્ય રૂપે રાજાએ પ્રધાન પુત્રીની આ વાત સાંભળી તેમને થયું કે આ છોકરી હિંમતવાન લાગે છે, જોઈએ તો ખરા કે તે કન્યા કેવી રીતે મારું મસ્તક કાપે છે. આમ વિચારી તેઓ પ્રધાન પુત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પ્રધાન પુત્રી પોતાના ઘરમાં ચાલી ગઈ. પછી રાજા પણ પોતાના મહેલે જતા રહ્યા. તેમને આખી રાત ઊંઘ આવી નહીં. તેમણે પ્રધાન પુત્રીના શબ્દો કાનમાં ગુંજ્યા કર્યા. સવાર પડતા જ પ્રધાન પુત્રી શું કરે છે તે જોવા માટે રાજા પ્રધાનના ઘેર અદૃશ્ય બનીને આવી ગયા. પ્રધાન પુત્રી સવારના પહોરમાં જ પૂજનનો થાળ લઈને ક્ષિપ્રા નદી તરફ જવા લાગી. ક્ષિપ્રા નદીને કાંઠે કેટલાય દિવસથી એક સાધુ ધૂણી ધગાવીને બેઠા હતા. તેના ચમત્કારની વાતો સાંભળી પ્રધાન પુત્રી રોજ તેમના દર્શને જતી હતી. અત્યારે પણ તે સાધુ પાસે ગઈ અને હાથ જોડીને ઊભી રહી. એટલે સાધુએ કહ્યું, દીકરી, તું રોજ મારા દર્શને આવે છે, હું તારા પર પ્રસન્ન છું, બોલ આજે તું જે જોઈએ તે માંગ. પ્રધાન પુત્રી તક જોઈને તરત જ બોલી, મહારાજ, મેં વિક્રમ રાજાનું મસ્તક ઉતારવાની પ્રતિજ્ઞા કરી છે, માટે મને તેનો ઉપાય બતાવો. હે, શું કહ્યું? સાધુ સાંભળતા જ ગભરાયા. તેમણે કહ્યું, બેટા, તું છેલ્લા કેટલાય દિવસથી મારી પાસે આવે છે, આજે પહેલીવાર તે કંઈક વિચિત્ર અને બેહુદી માગણી કરી, તું આ સિવાય બીજું કંઈ માંગ. પરંતુ પ્રધાન પુત્રી તો એકની બે ન થઈ, તે તો રાજાના મસ્તકની જ હઠ લઈને બેઠી. છેવટે સાધુએ કહ્યું, ભલે તું આવતીકાલે આવજે, હું વિચારીને કહીશ. વિક્રમ રાજાએ પણ અદૃશ્ય રૂપે સાધુ અને પ્રધાન પુત્રીની વાત સાંભળી. પ્રધાન પુત્રી ત્યાંથી ઘેર ગઈ. રાજા પણ આશ્ચર્ય અનુભવતા ત્યાંથી મહેલે ચાલ્યા ગયા. નગરશેઠના દીકરાને નિર્ભયદાસ નામે એક મિત્ર હતો. તે અભાગ્યો રાજાની એક રાણીના પ્રેમમાં પડ્યો હતો, પરંતુ રાણી તો આ બાબતે અજાણ હતી. નિર્ભયદાસ હંમેશા રાણીને મળવા આતુર રહેતો. તે રોજ રાણીને મળવા માટે કંઈ ને કંઈ ટૂંકા વિચાર્યા કરતો, પરંતુ રાણીને મળવા માટે મહેલમાં જવું પડે અને બધા ચોકીદારોની વચ્ચેથી મહેલમાં દાખલ થવું કઈ રીતે, એ વિચારે તે રાણીને મળી શક્યો નહીં. આ નિર્ભયદાસને ખબર પડી કે પ્રધાન પુત્રી રાજાનું મસ્તક કાપવાની પ્રતિજ્ઞા લઈને બેઠી છે. તે તો હર્ષ ગેલો થઈ ગયો. તે તો સીધો જ પ્રધાન પુત્રીને મળ્યો અને પોતાનો સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. તેણે પ્રધાન પુત્રીને રાજાનું મસ્તક કાપવા માટે જે મદદ જોઈએ તે આપવાનું કહ્યું. આ સાંભળી પ્રધાન પુત્રી પણ ખુશ થઈ ગઈ, કારણ તેને પણ એક મદદગારની જરૂર હતી. બંનેએ એકબીજાને મદદ કરવાનું વચન આપ્યું. બીજા દિવસે સાધુ પાસે જવાનું નક્કી કરી બંને છૂટા પડ્યા. આ જ વખતે ઉજ્જૈનીમાં એક બીજો બનાવ બન્યો. એક ચોરની સ્ત્રી તેના 18 વર્ષના પુત્રને પાણી ચડાવતી કહેતી હતી કે બેટા, વિક્રમ રાજાએ તારા બાપને ફાંસી દીધી હતી, માટે તારે તારા બાપનું વેર લેવું જોઈએ. જો તું વિક્રમ રાજાનું મસ્તક કાપી લાવે તો જ તે મારા દૂધની લાજ રાખી કહેવાય. દીકરો તો માના આવા વચનો સાંભળી આવેશમાં આવી ગયો. તેણે કહ્યું, માં, હું ગમે તે ભોગે તારા દૂધની લાજ જરૂર રાખીશ. હું આવતીકાલે જ વિક્રમ રાજાનું મસ્તક કાપી તારા ચરણોમાં હાજર કરી દઈશ. બીજે દિવસે નક્કી કર્યા મુજબ પ્રધાન પુત્રી અને નિર્ભય દાસ બંને રાતે સાધુ પાસે મળ્યા. વિક્રમ રાજા પણ અદ્રશ્ય સ્વરૂપે ત્યાં હાજર થઈ ગયા હતા. સાધુએ પ્રધાન પુત્રીને આવેલી જોઈને કહ્યું, બેટા, હજી તારો નિર્ણય બદલીને બીજી કઈ વસ્તુ માંગે તો સારું. પરંતુ પ્રધાન પુત્રી તો પોતાના નિર્ણય ઉપર અડગ રહી, એટલે સાધુએ પોતાની જોરીમાંથી એક ગોટકો કાઢ્યો અને તે પ્રધાન પુત્રીને આપીને કહ્યું, આ ગોટકો ચમત્કારિક છે. તેને મોઢામાં રાખીને સંકલ્પ કરવાથી જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય, અને બીજું એ કે તું આ ગોટકો તારું કામ પતી જાય પછી મને તરત આપી દેજે. પ્રધાન પુત્રી બોલી, મહારાજ, હું ગોટકો પાછી આપી જઈશ. જો ગોટકો પાછા આપવામાં નિષ્ફળ જઈશ તો આખી જિંદગી આપની દાસી થઈને રહીશ. આમ કહી પ્રધાન પુત્રી અને નિર્ભય દાસ ત્યાંથી પાછા ફર્યા. રસ્તામાં પ્રધાન પુત્રીએ તે ગોટકો નિર્ભય દાસને આપ્યો અને કહ્યું, આ ગોટકો મોંમાં મૂકીને તમે મહેલમાં પહોંચી જાઓ અને કામ પતે એટલે તરત તે ગોટકો મને પાછો આપજો. નિર્ભય દાસ તો ક્યારનોય મહેલમાં જવા માટે અધીરો બન્યો હતો. તે તો ગોટકો મળતા જ સીધો મહેલે પહોંચી ગયો અને મોંમાં ગોટકો મૂકી રાણીના શયનગૃહમાં દાખલ થઈ ગયો. તે સમયે રાણી ઊંઘતા હતા. નિર્ભય દાસ રાણીના ઝરહરતા રૂપને જોઈને એવો તો મુગ્ધ બની ગયો કે તે પલંગની બાજુમાં બેસીને રાણીના રૂપને નિરખવા લાગ્યો. તેને પ્રધાન પુત્રીને આપેલું વચન પણ યાદ આવ્યું નહીં. બરાબર આ જ સમયે પેલો ચોરનો છોકરો પણ પોતાની માને આપેલ વચન મુજબ રાજાનું મસ્તક ઉતારવા રાણીના મહેલે આવ્યો. તેણે રાણીની બાજુમાં પલંગ ઉપર કોઈ પુરુષને બેઠેલો જોયો તો તેને થયું કે જરૂર આ વિક્રમ રાજા જ છે. તેણે સિફતથી પાછળ જઈને તલવારના એક જ ઝાટકે નિર્ભય દાસનું મસ્તક કાપી લીધું. પછી એ મસ્તક લઈને મહેલમાંથી નાઠો અને ઘર ભેગો થઈ ગયો. ઘેર આવીને તેણે નિર્ભય દાસનું મસ્તક માને આપ્યું અને કહ્યું, માં, આજે મેં તારા દૂધની લાજ રાખી છે, લે આ વિક્રમ રાજાનું મસ્તક, હવે મારા પિતાજીનું વેર વરી ગયું. આ બાજુ રાજમહેલમાં નિર્ભયદાસની ચીસથી રાણી ઝબકીને જાગી ગયા હતા. તેમણે જોયું તો પોતાના પલંગની પાસે એક મસ્તક વગરનું ધડ પડ્યું હતું. તે તો આ જોઈ ગભરાઈ ગયા. તેમને થયું કે જો રાજા આ સાંભળશે કે રાણી પાસે કોઈ અજાણ્યા પુરુષનું ધડ પડ્યું હતું તો તેઓ ખોટા વહેમાશે. આ બીકે રાણીએ પોતાની એક માનીતી દાસીને બોલાવીને આ ધડને ચાદરમાં લપેટી તેને આપ્યું અને કહ્યું, આને હમણાં ને હમણાં નદીમાં નાખ્યા, પરંતુ અંધારી રાતે નદી કાંઠે જવાની દાસીની હિંમત ચાલી નહીં એટલે તેણે તે ધડ ઝાડની એક પખોલમાં છુપાવી દીધું. વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે મહેલનો આ બધો ખેલ જોઈ રહ્યા હતા. તેમને ખબર હતી કે નિર્ભય દાસના મોંમાં ચમત્કારિક ગોટકો છે એટલે તેઓ અદ્રશ્ય રૂપે રાણીના પલંગ પાસે તે ગોટકો શોધવા લાગ્યા. નિર્ભય દાસની ગરદન પર પેલા ચોરે જેવી તલવાર મારી કે તરત જ તેનું મોં ફાટી ગયું અને મોંમાંથી ગોટકો નીકળી એક ખૂણામાં પડ્યો હતો. રાજાએ તે શોધીને ગોટકો ઉઠાવી લીધો. આ બાજુ પ્રધાન પુત્રી ઘરમાં બેઠી બેઠી નિર્ભયદાસની રાહ જોતી હતી. સવાર થયું છતાં નિર્ભયદાસ પાછો આવ્યો નહીં એટલે પ્રધાન પુત્રી ચિંતા કરવા લાગી. તેને થયું, હવે સાધુને હું શું કહીશ. તે તો મનમાં વિચારતી વિચારતી સાધુ પાસે ગઈ અને બોલી, મહારાજ હું તમારો ગોટકો સાચવી શકી નહીં, મને માફ કરો, હું મારા વચન મુજબ તમારી પાસે આવી છું, આજથી હું તમારી દાસી થઈને તમારી પાસે રહીશ. સાધુ ગોટકો ખોવાતા ખૂબ જ નિરાશ થઈ ગયા. તે બોલ્યા, હવે હું ગંગા કિનારે કઈ રીતે જઈશ. સાધુએ શોકમાં ને શોકમાં અંજનનો ત્યાગ કરીને દેહ પાડવાનો નિશ્ચય કર્યો. પ્રધાન પુત્રી સાધુનો નિર્ણય સાંભળી ખૂબ જ દુઃખી થઈ ગઈ. તેણે પણ સાધુ જોડે અંજનનો ત્યાગ કર્યો અને તે પણ સાધુ જોડે મરવા તૈયાર થઈ. જ્યારે ચોરની માતા પહેલાં તો વિક્રમ રાજાનું મસ્તક જોઈને બહુ હરખાઈ હતી, પણ પાછળથી તેને પસ્તાવો થવા લાગ્યો કે મેં લાખોના પાલનહારને મારા સ્વાર્થ ખાતર મરાવી દીધો, મેં બહુ ખોટું કામ કર્યું, હું આ પાપમાંથી ક્યારે છૂટીશ. આમ વિચારી તે ચોધાર આંસુએ રડવા લાગી. વિક્રમ રાજા તેના ઘર આગળથી નીકળ્યા ત્યારે તેમણે ચોરની સ્ત્રીને ચોધાર આંસુએ રડતી જોઈ. તેમને ખૂબ જ દુઃખ થયું. તેઓ તરત તેની પાસે ગયા અને બોલ્યા, હે બેન, તું આમ કલ્પાંત ન કર, વિક્રમ રાજા તો હું છું, તારો છોકરો મારા બદલે બીજાનું માથું કાપી લાવ્યો છે, તે નિર્ભય દાસનું છે, તેના ઘરના માણસો ખૂબ જ દુઃખી છે, માટે તમે મહેરબાની કરીને તેનું મસ્તક મને સુપ્રત કરો અને તેના બદલામાં તમે મારું મસ્તક કાપી લો, હું તે માટે તૈયાર છું. વિક્રમ રાજાને પોતાની સામે ઊભેલા જોઈ ચોરની સ્ત્રી એકદમ રાજી થઈ ગઈ. તે તરત જ વિક્રમ રાજાના પગે પડીને તેમની માફી માંગી બોલી, મહારાજ તમ તમારે ખુશીથી તે મસ્તક લઈ જાઓ, મારે હવે કોઈનું મસ્તક જોઈતું નથી, હવે આજથી મારો દીકરો પણ ચોરી નહીં કરે, તે હવે પ્રમાણિક ધંધો કરી ગુજરાન ચલાવશે. આમ કહી તેણે નિર્ભયદાસનું મસ્તક રાજાને આપ્યું. રાજા નિર્ભયદાસનું મસ્તક લઈ મહેલે આવ્યા અને રાણી પાસેથી નિર્ભયદાસનું ધડ મેળવીને હરિસિદ્ધ માતાના મંદિરે ગયા. તેમણે માતાજીને પ્રાર્થના કરી કહ્યું, હે માં, આને સજીવન કરો, માણસ માત્ર ભૂલને પાત્ર છે. હરિસિદ્ધ માતા પ્રસન્ન થયા. માતાજીની અમિત દ્રષ્ટિ પડતા જ નિર્ભયદાસ જીવતો થયો. તે પ્રથમ માતાજીને પગે લાગ્યો, પછી વિક્રમ રાજાને પગે લાગી પોતાની ભૂલની માફી માંગી રાજાએ તેને માફ કર્યો, તે પોતાને ઘેર ગયો. પછી વિક્રમ રાજા ત્યાંથી નગરશેઠના ઘેર ગયા અને તેના દીકરાને મળ્યા. નગરશેઠના દીકરાની વાતચીત પરથી રાજાને લાગ્યું કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા વગર રહી શકે તેમ નથી. તેથી રાજા નગરશેઠ પાસે ગયા અને તેમને ભલામણ કરી કે તેમના દીકરાના લગ્ન પ્રધાન પુત્રી સાથે જલ્દીથી કરી દે. શેઠ વિક્રમ રાજાની વાત ટાળી શક્યા નહીં, તેઓ તરત સંમત થઈ ગયા. ત્યાંથી રાજા સીધા સાધુ પાસે આવ્યા. ત્યારે સાધુ અને પ્રધાન પુત્રી બંને અન્નજળનો ત્યાગ કરીને ક્ષિપ્રા નદીને કાંઠે બેઠા હતા. રાજા તેમની પાસે આવી બોલ્યા, બહેન, તારે નગરશેઠના દીકરા સાથે લગ્ન કરવા છે? હું તને નગરશેઠના દીકરા સાથે લગ્ન કરાવી આપું. પ્રધાન પુત્રી તો રાજાની વાત સાંભળી ખૂબ જ રાજી થઈ ગઈ. પછી કંઈક યાદ આવતા તે પાછી ઉદાસ થઈ ગઈ અને બોલી, હું આ જન્મે લગ્ન નહીં કરી શકું. આ જન્મે તો મારે સાધુની દાસી બનીને તેમની સેવા કરવાની છે. રાજાએ પૂછ્યું, બહેન, તારે એવું તે શું દુઃખ આવી પડ્યું કે આટલી નાની ઉંમરે સાધુની દાસી બનવું પડ્યું? પ્રધાન પુત્રી શું જવાબ દે? તેની આંખોમાંથી આંસુનો ધોધ છૂટ્યો. તે મહા મુસીબતે બોલી, આ સાધુ પાસેથી હું એક ગોટકો લઈ ગઈ હતી અને તે મારાથી ખોવાઈ ગયો છે. હવે મારે મારા વચન મુજબ જ્યાં સુધી એ ગોટકો નહીં મળે ત્યાં સુધી સાધુની દાસી બની રહેવું પડશે. આ સાંભળી રાજાએ તરત જ ગોટકો સાધુને બતાવ્યો. તે જોઈ સાધુ અને પ્રધાન પુત્રી બંને ખુશ થઈ ગયા. પછી પ્રધાન પુત્રી, સાધુ તથા વિક્રમ રાજાને પગે લાગી પોતાને ઘેર ગઈ. પછી રાજાએ સાધુને પૂછ્યું, હે મહાત્મન, હવે તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો. સાધુએ કહ્યું, મહારાજ, મારું મૃત્યુ હવે નજીક છે. મારા મૃત્યુ પછી આ ગોટકો તમે રાખજો. મારા હવે આ ગોટકાની કાંઈ જરૂર નથી. તમે આ ગોટકાની મદદથી લોકસેવાના કામ કરજો. અત્યારે તમે મને આ ગોટકાની મદદથી ગંગા કિનારે લઈ જાઓ. રાજાએ તરત સાધુને પોતાના ખોરામાં બેસાડી મોઢામાં ગોટકો મૂકી ગંગા કિનારે લઈ ગયા. ત્યાં રાજાએ સાધુની તન મનથી સેવા કરી. થોડા દિવસમાં સાધુ મૃત્યુ પામ્યા. રાજાએ તેની ઉત્તર ક્રિયા પતાવી ગોટકો લઈ પાછા ઉજ્જૈનની નગરીમાં આવ્યા. પછી નગરશેઠના પુત્ર અને પ્રધાન પુત્રીના લગ્ન ધામધૂમથી થઈ ગયા. ચંદ્રવદની પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું, હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા ઉદાર અને ચતુર રાજા જ આ સિંહાસન પર બેસી શકે. આમ કહી પુત્રી સરર કરતી આકાશમાં ઉડી ગઈ.